એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસ પર વાત કરવાના છીએ, પણ ઊભા રહો, પેલી કંટાળાજનક તારીખો અને રાજા મહારાજાની લડાઈઓ નહીં હો?
હા હા, બિલકુલ નહીં.
આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ઇતિહાસ એ ખરેખર છે શું. શું એ ફક્ત ભૂતકાળની ધૂળ ખંખેરવા જેવું છે કે પછી કંઈક વધારે?
બરાબર પૂછ્યું. અને આ સવાલોના મૂળ સુધી જવા માટે આપણી પાસે જ્હોન એચ આર્નોલ્ડનું એક સરસ પુસ્તક છે, હિસ્ટ્રી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એટલે કે ઇતિહાસ એક અત્યંત સંક્ષિપ્ત પરિચય. અને આ નાનકડું પુસ્તક છે ને, એ ઇતિહાસ વિશેના આપણા ઘણા બધા એમ કે વિચારોને હલાવી દે છે.
અને સાચું કહું તો, આજના જમાનામાં જ્યાં બધી બાજુથી માહિતીનો મારો ચાલે છે, ફેક ન્યૂઝનું તો પૂછો જ નહીં,
બહુ જ,
ત્યારે ભૂતકાળને કેવી રીતે જોવો, કોની વાત સાચી માનવી, કોના પર સવાલ ઉઠાવવા, આ બધું સમજવું બહુ જ જરૂરી બની ગયું છે, નહીં?
એકદમ. અને આ પુસ્તક છે ને, એ આપણને ઇતિહાસકારની જેમ વિચારતા શીખવે છે, ભલે આપણે પોતે ઇતિહાસકાર ન હોઈએ.
ચાલો તો શરૂઆત લેખકથી કરીએ. કોણ છે આ જ્હોન એચ આર્નોલ્ડ?
જો, જ્હોન એચ આર્નોલ્ડ બ્રિટનના એક જાણીતા ઇતિહાસકાર છે. એમની ખાસિયત મધ્યયુગનો ઇતિહાસ છે.
અચ્છા, મધ્યયુગ.
હા, અને એમણે કેમ્બ્રિજ અને લંડન યુનિવર્સિટી જેવી જગ્યાએ ભણાવ્યું પણ છે.
અને મધ્યયુગના ઇતિહાસકાર હોવું, એનાથી આ વિષય પર લખવામાં કંઈ ખાસ મદદ મળે?
હા, બહુ જ. કારણ કે જુઓ, મધ્યયુગના જે પુરાવાઓ મળે ને, દસ્તાવેજો, નોંધ, એ ઘણીવાર કેવા હોય, અધૂરા, ટુકડાઓમાં, અને કોઈકના ને કોઈકના પક્ષપાતથી ભરેલા હોય. એટલે એમને આવા અધૂરા પુરાવાઓમાંથી અર્થ કાઢવાની એમ કે ફાવટ છે.
બરાબર. એટલે એમને ખબર છે કે ઇતિહાસ હંમેશા સીધો સાદો નથી હોતો.
ચોક્કસ. એમનું કામ જ એમણે શીખવે છે કે ઇતિહાસના રેકોર્ડમાં ઘણીવાર અમુક લોકોનો જ અવાજ સંભળાય છે,
અને બાકીના
ઘણા લોકો સાવ મૌન રહી જાય છે, એમનો અવાજ સંભળાતો જ નથી. એટલે તેઓ સત્તા દ્વારા લખાયેલા ઇતિહાસ પર હંમેશા શંકા કરવાનું શીખવે છે.
એટલે એમનો અભિગમ બહુ પ્રેક્ટિકલ છે, એમને જાણે કોઈ કારીગર પોતાના ઓજાર સમજાવતો હોય.
હા, બસ એવું જ સમજો ને.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માગે છે આર્નોલ્ડ ટૂંકમાં?
સૌથી મોટી વાત એ કહે છે કે ઇતિહાસ એટલે શું? તો કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની કોઈ ફિક્સ યાદી નથી, કે નથી કોઈ તૈયાર જવાબ. તો શું છે?
એક સતત ચાલતી પ્રોસેસ છે, તપાસ કરવાની, સવાલ પૂછવાની, અને હા, દલીલ કરવાની. ઇતિહાસ એટલે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો એક
જીવંત સંવાદ.
ઓહ, એટલે કે ઇતિહાસ કઈ મ્યુઝિયમમાં મૂકેલી પેલી જૂની વસ્તુ જેવો?
સ્થિર નથી. બરાબર.
સ્થિર નથી, પણ સતત બદલાતો અને ચર્ચાતો રહેતો વિષય છે.
બિલકુલ. પુસ્તક એ માન્યતાને તોડે છે કે ઇતિહાસ એટલે એકદમ સાચો અને નિષ્પક્ષ રેકોર્ડ. ના.
તો પછી
આર્નોલ્ડ કહે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે, કોણ લખે છે, કયા પુરાવા વાપરે છે, કયા નથી વાપરતા, આ બધું સમજવું બહુ જ જરૂરી છે. આને ઇતિહાસ લેખન કહે છે.
હિસ્ટોરિયોગ્રાફી.
હા, હિસ્ટોરિયોગ્રાફી. અને પુસ્તક આ જટિલ લાગતી વાતને બહુ સરળ રીતે સમજાવે છે.
ચાલો ત્યારે આ પુસ્તકના મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. મને લાગે છે સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો વિચાર એ છે કે ઇતિહાસ એ તથ્યોની યાદી નથી, પણ એક દલીલ છે. આનો શું મતલબ થયો?
આ બહુ પાયાની વાત છે. આનો મતલબ એ કે ભૂતકાળમાં જે બની ગયું એ ભૂતકાળ છે, એ તો થઈ ગયું.
બરાબર.
પણ ઇતિહાસ એ નથી. ઇતિહાસ એ છે કે આપણે એ ભૂતકાળ વિશે શું કહીએ છીએ, કેવી રીતે સમજીએ છીએ, અને કયા પુરાવાના આધારે એના વિશે દલીલ કરીએ છીએ.
એટલે
એમ કે એક જ ઘટના વિશે જુદા જુદા ઇતિહાસકારો જુદી જુદી વાત કહી શકે, કારણ કે તેઓ પુરાવાને જુદી રીતે જુએ છે, એનું અર્થઘટન અલગ રીતે કરે છે.
ઓકે. એટલે એમ કે કોઈ એક જ સાચો ઇતિહાસ નથી હોતો. આ વાત તો થોડી ગૂંચવણભરી લાગે છે ને?
હા, પહેલી વાર સાંભળીએ તો લાગે.
શું એનો મતલબ એમ થાય કે ઇતિહાસમાં કશું સાચું કે ખોટું જેવું છે જ નહીં, બધું જ ચાલે?
ના ના, એવું બિલકુલ નથી. જુઓ, આર્નોલ્ડ સત્યના બે પ્રકાર પાડે છે. એક છે નાનું સત્ય.
નાનું સત્ય?
હા, એટલે કે કોઈ તારીખ કે નામ એ સાચું હોવું એ તો ફેક્ટ છે. અને બીજું છે મોટું સત્ય.
મોટું સત્ય એટલે?
એટલે ઘટનાઓનું પુરાવા આધારિત, વિશ્વાસપાત્ર અને સુસંગત અર્થઘટન, એક સમજણ. ઇતિહાસકારો આ મોટા સત્યની શોધમાં હોય છે.
પણ
તેઓ સ્વીકારે છે કે સંપૂર્ણ નિષ્પક્ષતા એટલે કે ઓબ્જેક્ટિવિટી એ શક્ય નથી. કોઈ પણ ઇતિહાસકાર પોતાના સમય, સમાજ, વિચારો એનાથી એકદમ મુક્ત ન હોઈ શકે.
તો પછી વિશ્વાસ કોના પર કરવો? કેવી રીતે નક્કી કરવું?
સરસ સવાલ. આર્નોલ્ડ કહે છે કે સંપૂર્ણ નિષ્પક્ષતા ભલે શક્ય ન હોય, પણ શિસ્તબદ્ધ વ્યક્તિલક્ષિતા, ડિસિપ્લિન સબ્જેક્ટિવિટી એ શક્ય છે.
શિસ્તબદ્ધ વ્યક્તિલક્ષિતા એ શું છે વળી?
એનો સરળ અર્થ એ છે કે ઇતિહાસકારે પ્રામાણિક રહેવું પડે, એકદમ ટ્રાન્સપરન્ટ.
કેવી રીતે?
તેણે જણાવવું પડે કે તે કયા પુરાવા વાપરી રહી છે, કઈ મેથડથી કામ કરી રહી છે અને તેનું અર્થઘટન કયા તર્ક પર આધારિત છે. આ પારદર્શિતા જ વિશ્વસનીયતા લાવે છે.
સમજાઈ રહ્યું છે. અને આ વિચારધારા પણ સમય સાથે બદલાતી રહી છે, ખરું ને? પુસ્તકમાં એની પણ વાત છે, હેરોડોટસથી લઈને.
હા, બરાબર. સંક્ષિપ્તમાં કહીએ તો પહેલા કદાચ વાર્તા કહેવા પર વધુ ભાર હતો. પછી 19મી સદીમાં લિયોપોલ્ડ વોન રેન્કે જેવા ઇતિહાસકારો આવ્યા.
રેન્કે, હા.
એમણે ઇતિહાસને વધુ વૈજ્ઞાનિક અને વસ્તુનિષ્ઠ બનાવવાનો પ્રયાસ કર્યો, જાણે કે તેઓ ભૂતકાળને જેમ ખરેખર હતો તેમ રજૂ કરી શકે.
પણ એવું થયું નહીં ને?
ના. 20મી સદીમાં આ વિચારને બહુ પડકાર મળ્યો.
કેવી રીતે? કોણે પડકાર્યો?
એક તો એનાલ સ્કૂલ જેવા નવા અભિગમો આવ્યા. એમણે રાજા મહારાજાઓ અને યુદ્ધોને બદલે સામાન્ય લોકોના જીવન, સમાજ, લાંબા ગાળાના ફેરફારો એના પર ધ્યાન આપ્યું.
એટલે ઇતિહાસનો ફોકસ બદલાયો.
હા. અને પછી આવ્યા ઉત્તર આધુનિકતાવાદી વિચારકો, જેમ કે મિશેલ ફુકો.
ફુકો
એમણે શું કહ્યું? એમણે કહ્યું કે ઇતિહાસ હંમેશા સત્તા સાથે જોડાયેલો હોય છે, પાવર સાથે. જે સત્તાના હોય છે ને તે નક્કી કરે છે કે કયો ઇતિહાસ કહેવાશે અને કયો દબાવી દેવાશે.
ઓહ, આ તો બહુ મોટી વાત છે.
હા, એટલે આ બધાનો સાર એ છે કે ઇતિહાસ લખવો એ એક જટિલ અને ઘણીવાર રાજકીય પ્રક્રિયા છે. અને આપણે હંમેશા પૂછવું જોઈએ, આ ઇતિહાસ કોણ કહી રહ્યો છે અને શા માટે.
આ વાત સીધી આપણને બીજા મહત્વના મુદ્દા પર લઈ જાય છે, ઇતિહાસના સ્ત્રોત એટલે કે પુરાવા. આર્નોલ્ડ કહે છે કે સ્ત્રોતો ભૂતકાળની બારીઓ નથી. આવું કેમ?
કારણ કે કોઈપણ દસ્તાવેજ, પત્ર કે નોંધ એ આપણને સીધો ભૂતકાળ નથી દેખાડતો. એવું નથી કે બારી ખોલીને ભૂતકાળ દેખાઈ ગયો.
તો
દરેક સ્ત્રોત એ પોતે જ એક ઐતિહાસિક વસ્તુ છે. એ કોઈ ચોક્કસ સમયે, કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા, કોઈ ચોક્કસ હેતુથી બનાવાયો હોય છે. એટલે આપણે સ્ત્રોતને ફક્ત વાંચવાનો નથી, પણ એની પૂછપરછ કરવાની છે.
પૂછપરછ?
હા,
પોલીસની જેમ.
હા હા, કંઈક એવું જ સમજો ને. એટલે કે પૂછવું, આ કોણે લખ્યું, કોના માટે લખ્યું, શા માટે લખ્યું, કઈ પરિસ્થિતિમાં લખ્યું, અને સૌથી અગત્યનું, આ સ્ત્રોત શું નથી કહી રહ્યો, કઈ વાત છુપાવી રહ્યો છે. આર્નોલ્ડ આને સ્ત્રોતને પ્રવાહની વિરુદ્ધ વાંચવાનું કહે છે.
ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. ધારો કે કોઈ સરકારી દસ્તાવેજ છે, એ સરકારનો પક્ષ રજૂ કરશે, બરાબર. પણ આપણે એ સમજવાની કોશિશ કરવી જોઈએ કે આ દસ્તાવેજ બનાવવાની જરૂર જ કેમ પડી, અને એમાં કઈ વાતો કદાચ કહેવાય નથી.
અને અહીં જ પેલો મૌનનો ખ્યાલ આવે છે, બરાબર ને, જે નથી કહેવાયું એ.
બિલકુલ, એકદમ. ઐતિહાસિક રેકોર્ડમાં મોટા ભાગે કોનો અવાજ સંભળાય છે? ભણેલા ગણેલા, શક્તિશાળી અને મોટા ભાગે પુરુષો. ગરીબો, સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ, બીજા હાંશિયામાં ધકેલાયેલા સમુદાયો, એમના અનુભવો, એમના અવાજો એ ઘણીવાર ગાયબ હોય છે. ઇતિહાસના પાના પર એક મોટું મૌન છવાયેલું હોય છે.
તો આધુનિક ઇતિહાસકારો શું કરે છે આનું?
એમના માટે આ એક મોટો પડકાર છે. આ મૌનને કેવી રીતે સાંભળવું? આ દબાયેલા અવાજોને કેવી રીતે શોધવા? કદાચ બિનપરંપરાગત સ્ત્રોત વાપરવા પડે.
આ સમજાવવા માટે પુસ્તકમાં પેલું લંડનનું ઉદાહરણ છે ને, 1301નું, એલિયાનોર ડી મુલ્ટન વાળું.
હા, બરાબર યાદ કરાવ્યો. એલિયાનોર ડી મુલ્ટનનો કેસ, એના પર પતિની હત્યાનો આરોપ હતો. જે રેકોર્ડ મળ્યા છે એ બહુ ઓછા અને અધૂરા છે.
એમાં શું છે?
એમાં અધિકારીઓનો અવાજ છે, પણ એલિયાનોર શું કહે છે એની વાત ક્યાંય નથી. અને વચ્ચે એક બિલાડીની વિચિત્ર વાત આવે છે.
બિલાડી?
હા, એવું કહેવાય છે કે બિલાડીને પણ ફાંસી અપાઈ હતી. હવે આ કેસ બતાવે છે કે પુરાવા કેટલા અધૂરા અને ગૂંચવણ ભર્યા હોઈ શકે છે.
ખરું.
એમાં કોનો અવાજ છે અને કોનો નથી, અને ઇતિહાસકાર કેવી રીતે આ ટુકડાઓમાંથી એક સંભવિત વાર્તા રચે છે. પેલી બિલાડીની વાત સાચી હતી, ખોટી, કોઈ પ્રતીકતી, કોઈ અફવા, આપણે ક્યારે ખાતરીપૂર્વક નહીં જાણી શકીએ. હા, વાત આપણને ત્રીજા મુખ્ય થીમ પર લાવે છે, વાર્તા કહેવાનું મહત્વ, નેરેટિવ. ઇતિહાસ ફક્ત તથ્યો અને વિશ્લેષણ નથી, પણ વાર્તા કહેવાની કળા પણ છે.
ચોક્કસપણે.
ઇતિહાસકારો ફક્ત માહિતી નથી આપતા, તેઓ ઘટનાઓને જોડે છે, કારણ અને અસર સમજાવે છે અને એક વાર્તાના રૂપમાં રજૂ કરે છે.
પેલું ઉદાહરણ તમે આપ્યું હતું.
હા, રાજા મરી ગયો, પછી રાણી મરી ગઈ, આ ખાલી ઘટનાક્રમ છે, ક્રોનોલોજી, ઇતિહાસ નથી.
તો ઇતિહાસ શું છે?
રાજા મરી ગયો અને તેના શોકમાં રાણી પણ મરી ગઈ, આ ઇતિહાસ છે. કારણ કે તે જોડાણ બનાવે છે, એક વાર્તા કહે છે, એક અર્થ આપે છે.
પણ શું વાર્તા કહેવામાં જોખમ નથી? શું આપણે ભૂતકાળની અવ્યવસ્થિત હકીકતો પર એમ કે ખોટી રીતે કોઈ વ્યવસ્થા નથી લાદી દેતા?
હા, એ જોખમ ચોક્કસ છે. ઇતિહાસકારો ઘણીવાર પ્રગતિની વાર્તા કહે છે અથવા પતનની વાર્તા કહે છે. આ વાર્તાઓ ભૂતકાળને સમજવામાં મદદ કરે છે, પણ ક્યારેક તેને વધુ પડતો સરળ બનાવી દે છે અથવા કોઈ ચોક્કસ એજેન્ડાને પ્રમોટ કરે છે.
તો કરવું શું?
આર્નોલ્ડ કહે છે કે વર્ણન, નેરેટિવ, એ અનિવાર્ય છે. આપણે વાર્તાઓ દ્વારા જ વિચારીએ છીએ, પણ ઇતિહાસકારે સભાન રહેવું પડે.
શેના વિશે?
કે તે કઈ વાર્તા કહી રહ્યો છે, શા માટે કહી રહ્યો છે, અને તેની વાર્તા એ પુરાવા પર ટકેલી છે કે નહીં, એ મુખ્ય વાત છે.
બરાબર. તો આ બધું કરીને, આટલી મહેનત કરીને ઇતિહાસકાર શોધે છે શું? જો સંપૂર્ણ સત્ય શક્ય નથી અને વાર્તાઓ પણ જોખમી હોઈ શકે, તો પછી આ ઇતિહાસનું હેતુ શું છે અને ભૂમિકા શું છે?
આર્નોલ્ડ કહે છે કે ઇતિહાસકારો કોઈ એક અંતિમ સત્ય નથી શોધતા, પણ તેઓ સમજ અને અર્થ શોધે છે. મીનિંગ, અન્ડરસ્ટેન્ડિંગ,
સમજણ અને અર્થ.
હા, અને ઇતિહાસના ઘણા કાર્યો છે. એક તો તે આપણને આપણાથી જુદા લોકો અને સંસ્કૃતિઓને સમજવામાં મદદ કરે છે, એમના પ્રત્યે સહાનુભૂતિ કેળવે છે.
બીજું,
તે આપણને ઓળખ આપે છે, આપણી કોમ, પ્રદેશ કે રાષ્ટ્રની. જો કે આ ઓળખ ક્યારેક સંકુચિત રાષ્ટ્રવાદનું રૂપ પણ લઈ શકે છે, એનું ધ્યાન રાખવું પડે.
એ ખરું, રાષ્ટ્રવાદનું જોખમ તો રહે જ.
અને ત્રીજું, ઇતિહાસ વર્તમાન સમાજની ટીકા કરવાનું સાધન પણ બની શકે છે.
કેવી રીતે?
તે બતાવી શકે છે કે આજની જે અસમાનતાઓ છે, જે સમસ્યાઓ છે, એના મૂળ ભૂતકાળમાં ક્યાં પડેલા છે. અને સૌથી મહત્વનું, જે આર્નોલ્ડ કહે છે,
હા,
ઇતિહાસ આપણને બતાવે છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ ને, તે હંમેશા આવી જ નહોતી, તે કુદરતી કે અનિવાર્ય નથી. ઇટ્સ નોટ ઇનએવિટેબલ.
એટલે
કે જો ભૂતકાળ જુદો હોઈ શકતો હતો, તો ભવિષ્ય પણ જુદું હોઈ શકે છે. તે પરિવર્તનની શક્યતા ખોલે છે.
વાહ, આ ખરેખર બહુ પાવરફુલ વિચાર છે. ચાલો હવે આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે અને તે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, એના પર થોડી વાત કરીએ. પહેલો અને કદાચ સૌથી મહત્વનો પાઠ કયો ગણાય?
મારા મતે તો એ જ કે ઇતિહાસ એ ભૂતકાળ વિશેની એક સતત ચાલતી દલીલ છે. આ વાત જો મગજમાં બેસી જાય ને,
તો
આપણે સમાચાર વાંચતી વખતે, સોશિયલ મીડિયા જોતી વખતે, કોઈ રાજકીય ચર્ચા સાંભળતી વખતે વધુ સજાગ બની શકીએ. આપણે તરત જ પૂછી શકીએ, અચ્છા, આ વાત કયા પુરાવાના આધારે કહેવાઈ રહી છે? આની પાછળ કોઈ બીજો દ્રષ્ટિકોણ હોઈ શકે?
અને ગુજરાત કે ભારતના સંદર્ભમાં પણ આ લાગુ પડે.
બિલકુલ. કોઈ એક ઘટના વિશે અલગ અલગ મંતવ્યો સાંભળવા મળે, ત્યારે આ વિચાર આપણને સમજવામાં મદદ કરે છે કે હા, ઇતિહાસનું અર્થઘટન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. કોઈ એક ફાઇનલ વર્ઝન નથી હોતું.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો પેલો અવાજો અને મૌનવાળો. દરેક સ્ત્રોતની પૂછપરછ કરવી અને તેમાં કોનો અવાજ નથી તે સમજવું. આ કેવી રીતે ઉપયોગી થાય?
આપણને શીખવે છે કે જે માહિતી આપણી સામે આવે છે તે કદાચ પૂરી વાર્તા નથી, કદાચ અધૂરી છે. કોના અનુભવો રહી ગયા, કોની વાત દબાઈ ગઈ, સ્થાનિક ઇતિહાસ હોય, કોઈ સમુદાયનો ઇતિહાસ હોય કે પછી આપણા પોતાના પરિવારનો ઇતિહાસ, આ પ્રશ્ન પૂછવાથી આપણને વધુ ઊંડી અને કદાચ વધુ સાચી સમજ મળે છે.
અને આપણે એવા લોકોના ઇતિહાસને શોધવા પણ પ્રેરાઈએ જે મુખ્યધારામાં નથી.
એકદમ. અને ત્રીજો મુદ્દો, પેલી શિસ્તબદ્ધ વ્યક્તિલક્ષિતા. સંપૂર્ણ નિષ્પક્ષતા ભલે શક્ય ન હોય, પણ પ્રામાણિક અને પારદર્શક રહેવું આજના જમાનામાં આ કેટલું અગત્યનું છે.
હા, ખરેખર.
ચોક્કસ. જ્યારે આપણી પાસે માહિતીનો ધોધ વહી રહ્યો હોય, સાચું શું ખોટું શું એ સમજવું મુશ્કેલ હોય, ત્યારે કોણ શું કહી રહ્યું છે અને શા માટે કહી રહ્યું છે તે સમજવું જરૂરી છે.
એટલે જે વ્યક્તિ પોતાની મેથડ અને લિમિટેશન્સ વિશે પ્રામાણિક હોય તેની વાત વધુ ભરોસાપાત્ર ગણાય.
બરાબર. આ આપણને ફેક ન્યૂઝ અને પ્રચાર સામે રક્ષણ આપે છે. અને આપણે પોતે પણ જ્યારે કોઈ દલીલ કરીએ ત્યારે આપણા પુરાવા અને તર્ક વિશે સ્પષ્ટ રહેવું જોઈએ.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય એવા છે, એમાંથી થોડા શેર કરીએ?
હા, જરૂર. પહેલો અને મૂળભૂત વિચાર, ઇતિહાસ ભૂતકાળ નથી. ભૂતકાળ તે છે જે બન્યું. ઇતિહાસ તે છે જે બન્યું તેના વિશેની દલીલ છે. આ વાક્ય જ આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે, ઇતિહાસને એક જીવંત પ્રક્રિયા તરીકે જોતા શીખવે છે.
બીજો એક સચોટ વિચાર સ્ત્રોતો વિશે છે. દરેક સ્ત્રોતની પૂછપરછ કરો. તે શું કહે છે, શા માટે કહે છે, કોણે અને કોના માટે બનાવ્યો, અને કદાચ સૌથી અગત્યનું, તે શું નથી કહેતો. આ આપણને પેસિવ રીડર બનવાને બદલે એક્ટિવ એનાલિસ્ટ બનાવે છે.
અને ત્રીજો, પેલી નિષ્પક્ષતા વિશે. ઇતિહાસકારનો ધ્યેય સંપૂર્ણ ઉદ્દેશ્યતા નથી, પણ શિસ્તબદ્ધ અને સ્વજાગૃત વ્યક્તિલક્ષિતા છે. આ પ્રામાણિકતા અને પારદર્શિતાના મહત્વ પર ભાર મૂકે છે. ખોટો ડોળ કરવા કરતાં સાચું કહેવું બહેતર છે.
અને છેલ્લે, ઇતિહાસના મૂલ્ય વિશેનો પેલો વિચાર. ઇતિહાસ બતાવે છે કે આપણી દુનિયા કુદરતી કે અનિવાર્ય નથી, અને તેથી ભવિષ્ય આકાર લેવા માટે ખુલ્લું રહે છે. આ આપણને આશા આપે છે, પરિવર્તન શક્ય છે એવું કહે છે. આ બધી વાતો સાંભળીને ખરેખર લાગે છે કે ઐતિહાસિક રીતે વિચારવું એ ખાલી ઇતિહાસકારોનું કામ નથી, પણ એક જીવન કૌશલ્ય છે, લાઇફ સ્કિલ.
બિલકુલ. અને આપણે રોજબરોજ આનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે, કોઈ સમાચાર વાંચીએ તો તરત પૂછીએ, આ કોણે લખ્યું છે, એમનો શું હેતુ હોઈ શકે, કયા પુરાવા આપ્યા છે, કોની વાત રહી ગઈ છે.
કોઈ સામાજિક મુદ્દા પર ચર્ચા થતી હોય તો એના ઐતિહાસિક મૂળ સમજવાની કોશિશ કરવી કે આ પરિસ્થિતિ આજે કેમ છે.
હા, આપણે આપણી દલીલો પણ વધુ સારી રીતે રજૂ કરી શકીએ, પુરાવા સાથે, તર્ક સાથે. અને કદાચ સૌથી અગત્યનું
શું,
બીજા લોકો અને સંસ્કૃતિઓ જે આપણાથી જુદા વિચારે છે, જુદી રીતે જીવે છે, એમના પ્રત્યે વધુ સમજણ અને સહાનુભૂતિ કેળવી શકીએ. ભૂતકાળના સમાજોનો અભ્યાસ આપણને શીખવે છે કે દુનિયાને જોવાની, જીવવાની ઘણી બધી રીતો હોઈ શકે છે.
અને આપણા પોતાના કુટુંબના ઇતિહાસ વિશે પણ આવું વિચારી શકાય નહીં?
ચોક્કસ. કોની વાર્તાઓ પેઢી દર પેઢી કહેવાય છે, કોની વાતો ભૂલાઈ ગઈ છે, શા માટે, આ પણ એક પ્રકારની ઐતિહાસિક તપાસ જ છે, નાનકડા સ્કેલ પર.
સાચી વાત છે. મારા માટે તો આ ચર્ચામાંથી સૌથી મોટો શીખવાનો મુદ્દો એ રહ્યો કે ઇતિહાસ એ પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા છે, તૈયાર જવાબોની યાદી નથી. એ આપણને વધુ જિજ્ઞાસુ બનાવે છે.
અને મને પેલો મૌનનો વિચાર, એ બહુ સ્પર્શી ગયો. ઇતિહાસમાં જે નથી કહેવાયું, જે અવાજો દબાઈ ગયા છે, એમના વિશે વિચારવું એ ખરેખર કેટલું મહત્વનું છે. તે આપણને ઇતિહાસને વધુ સંપૂર્ણ રીતે, વધુ ન્યાયપૂર્ણ રીતે જોવામાં મદદ કરે છે.
તો જ્હોન આર્નોલ્ડનું આ પુસ્તક એ આપણને ઇતિહાસકાર બનવાનું નથી કહેતું, પણ ઐતિહાસિક રીતે વિચારતા ચોક્કસ શીખવે છે. અને આ એક એવું કૌશલ્ય છે જે આજના જટિલ વિશ્વમાં આપણા બધા માટે ખૂબ જરૂરી છે.
અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન શ્રોતાઓ માટે છોડી જઈએ.
હા જરૂર.
જો ઇતિહાસ હંમેશા વર્તમાન દ્વારા આકાર પામતી પુરાવા આધારિત દલીલ હોય તો વિચારો કે ભવિષ્યના ઇતિહાસકારો આપણે આજે પાછળ છોડી રહેલા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, વોટ્સએપ ચેટ્સ અને બીજા અસંખ્ય સ્ત્રોતોના આધારે આપણા આ સમયનું અર્થઘટન કેવી રીતે કરશે. આપણે ક્યાં અવાજો અને ક્યાં મૌન ઇતિહાસ માટે છોડી રહ્યા છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.